તારીખ 6/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 693 અને 694 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 370 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
તીર્થંકર દેવે આ કહ્યું છે છ જીવ નિકાય નામના અધ્યયનમાં આ વચનામૃત છે એમ કહેવું છે. શું કહે છે? જેને અનિત્યતામાં નિત્યતા માની રાખી છે, વર્તમાન સ્થિતિ છે એ દેહ પર્યંત છે, દેહની સ્થિતિ જેટલી સ્થિતિ છે. હવે મૃત્યુ આવવાનું છે, એની સાથે મિત્રતા હોય એટલે મિત્ર તો પોતાનું કયું કરે. હમણાં તારે આ 5-50 વર્ષ આવવાનું નથી, પછી તને કહેશું ત્યારે આવ, એને વાંધો નહીં આવે. કાં તો આવે ત્યારે કોઈ ભાગીને છૂટી જાય ને મૃત્યુને આંબા ન દે તો એને મૃત્યુ ન થાય, અને કાં તો એને નિશ્ચય નક્કી એને થઈ ગયું હોય કે હું મરવાનું છું જ, એ જીવો ભલે સુખેથી સુવે. સુખેથી સુવે એટલે શું? એ ભલે આત્મહિતની ચિંતા ન કરે. ચિંતા એક આકુલતા છે ને દુઃખ છે. ચિંતા શા માટે કરવી? આપણે ક્યાં વાંધો છે? જીવને જાણે અજાણે અનિત્ય પર્યાયમાં નિત્યતા ભાસે છે, અને તેથી પોતાના આત્મહિત પ્રત્યે ઉપેક્ષા સેવે છે. શું કરે છે? ઉપેક્ષા સેવે છે. થાય ન થાય કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો જ નથી જાણે, એ ભલે સુખે છે. એવું એક માર્મિક વચનામૃત કોઈ ગ્રંથનું લીધું છે. એનો સારાંશ એ છે કે આત્મહિતની ચિંતા કદી ન કરી હોય કોઈ ચિંતા એવી રીતે કરવા યોગ્ય છે. બહુ બહુ તો જે મૃત્યુની ચિંતા કરે છે, બીજા કોઈ સંયોગિક લાભ નુકસાનની ચિંતા કરે છે, એ બધી ચિંતા કરતા અનંત ગુણી ચિંતા એને આત્મહિત અને તે પણ આયુષ્ય પૂરું થાય એ પહેલા કઈક સાધી લેવાય એવા પ્રકારે શીઘ્રપણે આત્મહિત થાય એવા ભાવથી કાર્યક્રમ ઘટે છે. આટલું વચનામૃત ટાંક્યા પછી એમણે આ વિષયમાં 3 માર્ગના પ્રકાશ પાડ્યો છે. જોકે અધ્યાત્મમાં તો એક જ અધ્યાત્મ દશાના 3 પડખા છે, પણ જેને યથાર્થ માર્ગ પ્રાપ્ત નથી થયો એ કલ્પિતપણે જ્ઞાન માર્ગમાં કોઈ પ્રવેશે છે. એટલે માર્ગ એટલે ઉપાય. શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર સાંભળવા અને શાસ્ત્ર જ્ઞાન કરવું એને જ્ઞાનનો ઉપાય અથવા જ્ઞાન માર્ગ સમજાય છે. 3 પાથ લીધી છે. બીજી ક્રિયા માર્ગ, અનેક પ્રકારની મન વચન કાયાની ક્રિયા, બાહ્ય સંયમ, વ્રત મહાવ્રત વગેરે જે કાંઈ છે એ બધા પ્રકારને, પછી પૂજા ભક્તિ યાત્રા એ બધી ક્રિયા એમાં મન વચન કાયામાં આવી જાય છે. એને ક્રિયા માર્ગ કહેવાય છે. અને ત્રીજો ભક્તિ નો માર્ગ, જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ, એમ ત્રણ વાત લીધી છે. ખરેખર તો જયારે પોતાના સ્વરૂપ નું સ્વસંવેદન જ્ઞાન થાય છે ત્યારે સ્વરૂપ માં સ્થિર થવાની ઉપયોગ ની ક્રિયા થાય છે, અને એ બંને સ્વરૂપ ને અભેદ ભક્તિ પૂર્વક થાય છે. એમ ભક્તિ, જ્ઞાન અને ક્રિયા ત્રણેય હંમેશા અધ્યાત્મ માર્ગ માં તો સાથે જ રહે છે, ક્યારેય જુદા રહેતા નથી. પણ જે ખરેખર માર્ગ ને સમજતા નથી એ માર્ગ ને જુદો પાડે છે. અમારો તો જ્ઞાન માર્ગ છે, અમે કઈ ક્રિયા પડીએ નહીં, કોઈ ક્રિયાકાંડ માં અમે પડીએ નહીં, અમે તો જ્ઞાન માર્ગે ચાલનારા છે એમ માનીને શાસ્ત્ર જ્ઞાન ની ધારણા, ગોખણ પટ્ટી અને એ બધી શાસ્ત્રના વિષયોની વાતો કરવી, ચર્ચા કરવી, શ્રવણ કરવું, કથન કરવું, એને જ્ઞાન માર્ગ માની લે છે. પેલા જે ક્રિયા માર્ગે ચડે છે એને તો કાંઈ જ ખબર નથી કે આત્મા શું ને અનાત્મા શું, એ તો જે કાંઈ ક્રિયા થાય છે એને જ આત્મા માને છે, સર્વસ્વ માને છે, આત્મા માને છે એટલે સર્વસ્વ માને છે, અને એ તો આંખો નીચે ચાલે છે. ભક્તિ માર્ગની અંદર એમણે થોડું બંને કરતા કંઈક માર્ગ આપ્યા છે. ભક્તિ માર્ગને માર્ગ એટલા માટે આપ્યા છે કે પ્રથમ તો ઓગે ભક્તિ થાય છે, પણ ઓગ ભક્તિમાં આવેલો જીવ યથાર્થ ઓળખાણ કરવાનો અને અવસર મળે છે, માટે એને પ્રથમમાં પ્રથમ મોક્ષ જીવે, એટલે કે મોક્ષ માર્ગથી અજાણ્યા જીવે, માર્ગથી અજાણ્યા જીવે ભક્તિ માર્ગે ચાલવું જોઈએ. ભક્તિ માર્ગ એટલે પદ ગાવાય નહીં, કે રોજ બે પાંચ પદ ગાઈ નાખે એટલે ભક્તિ માર્ગે ચાલ્યો એમ નહીં, પણ દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષનું બહુમાન કરવું, એમના પ્રત્યે બહુમાન થવું, બહુમાન હોવું, એને ભક્તિ માર્ગ કહે છે. એ તો આમાં લેશે કે જ્ઞાન માર્ગે શું શું ગડબડ થાય છે, એ વિષય મેં ખોલ્યો છે, ભલે સંક્ષેપમાં ખોલ્યો છે, આપણે જરા વિશેષ વિચાર કરશું, પણ એ વિષય મેં લીધો છે કે શું ભૂલ કરે છે, કેવી ભૂલ કરે છે. પ્રથમ તો કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, એટલે ક્રિયા માર્ગ જેટલો સરળ નથી, અથવા તો જ્ઞાન માર્ગ કઠણ છે, દુરારાધ્ય છે એટલે આરાધન કરવો કઠણ છે, ક્રિયા માર્ગ જેટલી આરાધના સહેલી નથી. દસ વર્ષનો છોકરો 10 ઉપવાસ કરી નાખે, પણ 60 વર્ષના માણસને શાસ્ત્રોનો વિષય સમજવો કઠણ પડે. કેમ કે ઓલામાં તો કાંઈ વાત જ કરવાની નથી, ખાવાનું બંધ એટલે બંધ, પછી હઠ કરીને બેસી જાય, વાંધો ન આવે. આમાં એવું ચાલતું નથી, આમાં તો સમજણ પડે તો જ ઉપયોગ ચાલે, નહીતર કંટાળી જાય, શાસ્ત્ર છોડી દેવું પડે, મૂકી દેવું પડે હાથમાંથી, વાંચતા વાંચતા ન સમજણ પડે તો સમજ ન આવે. એટલે ક્રિયા માર્ગની અપેક્ષાએ અને ભક્તિ માર્ગની અપેક્ષાએ જ્ઞાન માર્ગ કઠણ છે, આરાધવો કઠણ છે, એનું નામ દુરારાધ્ય છે. બીજું એની સૂચના છે કે પરમ અવઘાડ દશા પામ્યા પહેલા એ માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમ અવઘાડ દશા એટલે શું? અહીંયા કે મુમુક્ષુની પરમ અવઘાડ દશા, સારી રીતે મુમુક્ષુતા આવ્યા વિના, અર્થાત આત્મહિતની અવગાઢ ભાવનામાં આવ્યા વિના, સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવનામાં આવ્યા વિના, આ પહેલી શરત છે. જો જ્ઞાન માર્ગે ચડવું હોય તો આ વાત પહેલા પોતે તપાસી લેવા જેવી છે કે આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ આ આપણને લાગુ પડે છે, ચાલો શાસ્ત્ર વાંચીએ છીએ, શ્રવણ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, તો સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવનામાં આવીને કરીએ છીએ કે એમને શરૂ કરી દીધું છે? બીજા કરે છે આપણે પણ કરો, તો એને તો પડવાના સ્થાન ઘણા છે, એટલે કે એ ભાગ્ય જ પડતો બચશે, આગળ તો નહીં વધે આત્મહિતમાં, પણ એ પડતો બચમાં એને બચાવવો મુશ્કેલ છે, લગભગ તો એ પડવાનો, એટલે પાછળ જવાનો, આત્મહિત સાધવાને બદલે અહિત સાધશે. હવે એમાં શું શું થાય છે કે સંદેહ ઉપજે છે, શંકા પડે છે, આમ હશે કે કેમ. શાસ્ત્રમાં ચાર અનુયોગ છે, અનેક પ્રકારની વાતો છે, એમાં કેટલાક કથનો તો પરસ્પર વિરુદ્ધ લાગે એવા છે, વિરુદ્ધ સ્વભાવો પણ છે વસ્તુને. દ્રવ્યાનુયુગમાં, કર્ણાનુયુગ, ચરણાનુયુગમાં પણ વિભિન્ન અભિપ્રાયો જોવા મળે છે, જુદી જુદી કુટીના સાધક જીવોને ઉપદેશ છે, એટલે શંકાનું સ્થાન પડે. કર્ણાનુયુગમાં 14 રાગ દોષનું વર્ણન આવે, નારકીના આવા ક્ષેત્ર હશે કે નહીં, સ્વર્ગમાં આવું બધું હશે કે નહીં, કોને ખબર, આટલી બધી વાત કરે છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં 1000 યોજનનો મગરમચ્છ પીધો છે, આવડો મોટો મગરમચ્છ હોય કે ન હોય, 1000 યોજન, 1000 ફૂટ નહીં, મીટર નહીં, 1000 યોજનનો મગરમચ્છ, કોને ખબર. એવા એવા બધા વર્ણનો આવે, મહાવિદ્ય ક્ષેત્રમાં આટલી ઊંચાઈના મનુષ્ય હોય, 500 ધનુષવાળા હોય, 100 ધનુષવાળા હોય, 200 ધનુષવાળા હોય, આટલા હજારો કરોડો અબજો વર્ષના આયુષ હોય, કોને ખબર નહીં, આવું બધું હતું છે કોને ખબર. હવે જેનો જેની ઊંચાઈ માણસને 500 ધનુષ હોય, તેનું ઘર કેવડું હોય. આપણે 5-6 ફૂટની ઊંચાઈ વાળાને 10 ફૂટની સીલિંગ રાખવી પડે, 15 ફૂટની સીલિંગ રાખવી પડે, એને કેટલું રાખવું પડે, એને એક એક ઓરડો 1000 ધનુષનો સીલિંગ વાળો રાખવો પડે, તારે થાય બે તો નથી. આપણને આ બધી વાત કઈ અલંકાર કરવા માટે, ઉપમાઓ આપવા માટે લખી હોય એવું લાગે, એને શંકા પડે. એક તો સંદેહના સ્થાન ના લાગે, કેમ કે એને જે દુનિયા દેખાય છે અને એની જે બુદ્ધિની સીમા છે એની બહારની ઘણી વાતો છે. બીજું, એને એ પણ ખબર નથી કે પહેલી વાત કઈ સમજવી ને પછી વાત કઈ વિચારવી. જે અત્યારે વિચાર કરવાની એની ક્ષમતા નથી, એ વાતનો એ વિચાર કરે છે. આગળ આવી ગયો કે ભાઈ સુંદરદાસભાઈની કઈ ગતિ થઈ છે, સુંદરલાલની ગતિનો પ્રશ્ન પૂછો, તો કે એ તમારે અત્યારે એ પ્રશ્ન ઉપશમ કરવો, એ પ્રશ્ન શાંત કરી દો, અત્યારે એ વિચારવાનો તમારો ગજુ નથી. કાં તો તમે એનો કોઈ એકાદો પ્રસંગ જોઈને એમ વિચારતા હશો કે એની માઠી ગતિ થઈ છે, કાં તો એનો કોઈ સારો ભાવ પણ જોઈને એની ગતિ સારી થઈ છે, પણ એ તમારો વિષય નથી, બહુ ગહન વિષય છે. આયુષ્યને ગતિ કેવી રીતે પડે એ વિષય તો ઘણો ગહન છે, એ કોઈ 2-5 પ્રસંગોથી નક્કી થઈ જાય એવો કોઈ વિષય નથી. આખા જીવનનો સરવાળો મારવાની વાત છે, આખા જીવનના પરિણામોનો સરવાળો મારવાની વાત છે, એ કોઈ સાધારણ છદ્મસ્ત જીવનનું કામ નથી. હવે જે કામ કેવળીઓનું છે એ કામ પોતે હાથમાં લઈને બેસે, એ બંધનમાં પડવા સિવાય બીજું કાંઈ થાય એ વિકલ્પ છોડી દીધો એમ કે છે. એટલે એની પહેલા શું વિચારવું એ હજી ખબર નથી. ત્યારે ભક્તિમાં તો શું છે, એને આશ્રય મળે છે સદગુરુ દેવગુરુ શાસ્ત્રમાં, એને એક માર્ગદર્શનમાંનો આશ્રય મળે છે, એટલે એમને એને પ્રાધાન્ય આપ્યું છે કે પહેલું આ કરો. પછી વિકલ્પ, અનેક પ્રકારના નય, હજારો નય, આમ તો અનંત નય છે, પણ શાસ્ત્રમાં જે સેંકડો નય આવે છે, આ નહીંથી વસ્તુનું સ્વરૂપ આવું છે, આ નહીંથી વસ્તુનું સ્વરૂપ આવું છે, એટલા વિકલ્પ વધારે ઈચ્છતો. વિકલ્પ વૃદ્ધિ થાય એ પ્રકારે શાસ્ત્ર અધીન લગભગ થતું જોવામાં આવે છે. કહે છે કે એ પણ તને પડવાનું કારણ છે, એ અટકવાનું કારણ છે, એ નુકસાનનું કારણ છે, તને એમાં એવો ગૂંચવાઈ જઈશ, તો એ વિકલ્પોમાં એવો ગૂંચવાય છે, એવો ગૂંચવાય છે, કે જે શાસ્ત્ર જ્ઞાન તને ગૂંચવણમાંથી બહાર કાઢવા માટે નિરૂપણ કર્યું છે એ જ તને નવી ગૂંચવણનું કારણ થઈ ગયું છે. એ પણ તારું સદગુરુના આશ્રય વિના, જ્ઞાનીના આશ્રય વિના તારું ભૂલું નથી કે શાસ્ત્ર વાંચીને તું વિકલ્પને શાંત કરી શકે, પોતાના વિકલ્પ વધી જશે. જે શાસ્ત્રનો ઉદ્દેશ નિર્વિકલ્પ કરાવવાનો છે એ જ શાસ્ત્ર તને વિકલ્પ વધવાનું કારણ થશે. થોડુંક સમજવા મળીશ એટલે વાદ વિવાદ કરવા દઈશ. જો અહીંયા આમ લખ્યું છે, જો અહીંયા આમ લખ્યું છે, હું માનું છું એવી વાત શાસ્ત્રમાં મળે છે. સામો કહે છે કે નહીં તમારી વાત ખોટી છે, તમારા કરતા બીજું લીખું છે, વિરુદ્ધ લીખું છે, તમારું ધ્યાન નથી ગયું, એને વિકલ્પ છે, હે મારું ખોટું, મારું ખોટું કુદર જવાનું, એ પાછું ચક્કર આવે જશે. એટલે વિકલ્પ છે એ તોડવાને બદલે બધશે. હા, પર્યાય દ્રષ્ટિ છે ને, પર્યાયમાં હું પણ એવી પર્યાયની દ્રષ્ટિ છે, અને જ્ઞાન વિશેષ થતાં એ જ્ઞાનનું અહમ પણ જીવને થયા વિના રહે ને, અથવા ન રહે તો કેવી રીતે ન રહે એને એને ખબર પડે એવું નથી. એવું અહમ પણ માંથી બચે કેવી રીતે, એને જગ્યા જ નથી બચવાની. હા, પ્રથમ ઉપદેશ ગ્રહણ કર, પછી તો ઉપદેશ દેજે. એના બદલે થોડુંક સામું સમજવાનું મળે, હજી અધકચરું ત્યાં તો માંડે ઉપદેશ દેવા, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એમને લખ્યું છે કે ઉપદેશ દેવાની ઘણી વૃત્તિ ઉત્પન્ન થયા પછી પણ વાણી મૌનપણાને ભજે. નહીં નહીં, મારું હજી કામ નથી, આ મારું કામ નથી, ત્યાર પછી ઉપદેશ દેવાની લાયકાત આવે છે. મૌનપણું થવાના ભાવ આવે પછી એને બોલવાનો આ ભાવ આવે તો કઈક એને સમજીને બોલાય, પણ એ પહેલા જ માંડે બોલવા અધૂરો છલકાય. એવી રીતે આપણે ગુજરાતીમાં કહેવત છે ને, અધૂરો ઘડો છલકાય, ભરેલો ઘડો ન છલકાય. એ તો માણસ ઘડો ભરીને હાલે એટલે ખબર પડે, માથે મૂકે હાથમાં લઈને ચાલે, અધૂરો ભરેલો હોય પાણી બહાર નીકળવા માંડે છલકાઈને, ભરેલો હોય તો ન છલકાય. એટલે બહુ પરિપક્વ જ્ઞાન વાળાએ ઉપદેશના સ્થાને વાત કરવાની જરૂર છે. ઉપદેશના સ્થાને એટલે વાંચન કરતા થઈ જાય કે ઉપદેશક થઈ જાય એમ નહીં, કોઈ પણ બીજાને ઉપદેશ આપતા પહેલા પરસ્પર, કોઈ બીજા જીવને, એક પણ જીવને ઉપદેશ આપતા પહેલા એ વિચારવું ઘટે છે કે આપણે પરિપક્વતાને પામ્યા છીએ કે કેમ. એમાં નુકસાન શું છે કે બીજાનો સુધારો કરવો, બીજા જીવમાં સુધારો કરવો, એવું જે લક્ષ જીવને પોતાનો સુધારો કરવાનો લક્ષ છોડાવી દે છે, થવા નથી દેતો, આ મોટું નુકસાન થાય છે. પરલક્ષી ઉપદેશાત્મક જેટલો કોઈ વિષય છે એ પરલક્ષી ગ્રહણ કરવાની પદ્ધતિ થઈ જાય છે. આ ઓલાને આ ભૂલ થાય છે, આ તો આ એ ઓલાને ભૂલ થાય છે, એને પેલો 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 પેલા પેલાની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, પેલાની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, આની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, આની ભૂલને આ ઉપદેશ લાગુ પડે. એનું લક્ષ જ ઉપદેશમાં એ પ્રકારે રહીએ, મારી ભૂલ કહીને મને શું લાગુ પડે એ વાત કોઈ દિવસ એને આવે જ નહીં. બહુ મોટી આપત્તિ છે આ, એક બહુ મોટી વિપત્તિ સમજવા જેવી છે. એટલે એ વિષય ઘણો ગંભીર અને ઘણો જવાબદારી વાળો અને એકદમ પરિપક્વ દશા થયા વિના હાથમાં ન લેવો એવી ગાંઠ મારીને નક્કી કરવા જેવો. પછી સ્વચ્છંદતા આવે છે શાસ્ત્રની અંદર, નિશ્ચય નહીંનો વિષય પણ અનેક જગ્યાએ આવ્યા વિના થતો નથી, કેમ કે એ નિશ્ચયનો વિષય જ્ઞાનીઓનું હૃદય છે. નિશ્ચયના વિષયમાં શુદ્ધાત્મા છે અને એ શુદ્ધાત્મા અક્રિય છે, નિષ્ક્રિય છે, કાંઈ કરતો નથી, સ્વભાવ ધ્રુવ છે અને ઉપદેશ માત્ર પરિણામ આશ્રિત છે. એટલે નિશ્ચયના ઉપદેશને એને પોતાના સ્વચ્છંદ વૃત્તિને પોષણ માટે ગ્રહણ કરવાનું મન થઈ જાય છે કે ચાલો આપણે તો કાંઈ કરવાનું નહીં, બહુ મજાની વાત થઈ ગયા તો કાંઈ કરવાનું જ નહીં. અને ગમે તે પાછા પોતાના બાહ્ય પરિણામો પંચેન્દ્રિયના વિષયોમાં કંદમૂળમાં તો મોટી હિંસા થાય છે. આત્મા ખાઈ શકતો નથી, તમને ખબર નથી, આત્મા કાંઈ ખાઈ શકતો નથી, આત્મા બીજાને મારી શકતો નથી, આત્મા બીજાને જીવાડી શકતો નથી. મારવું જીવાડવું એ તો સૌ સૌનો આયુષની વાત છે. એમ કરીને ગમે તે નિશ્ચયના જવાબો તૈયાર રાખ્યા હોય છે, સ્વચ્છંદને પૂછે છે. પછી ક્યાં ચાલ્યો જાય થવાની સંભાવના ઘણી છે. શાસ્ત્ર વાંચીને જીવને સ્વચ્છંદ થવાની સંભાવના ઘણી છે. એ સ્વચ્છંદપણું આવી જાય, અતિ પરિણામીપણું આવી જાય. અતિ પરિણામીપણું એટલે જ્ઞાન થોડું અને મળ્યું છે જાજું, પરિણમ્યું છે જાજું એવું લાગવું, થોડું હોય ને વધારે માની લેવાય. મને ઘણું જ્ઞાન છે, હજી ઠેકાણું કાંઈ હોય નહીં પણ મને ઘણું જ્ઞાન છે. આટલા વર્ષ સુધી અમે શાસ્ત્ર અભ્યાસ કર્યો, કેટલા પચી પચી પચાસ પચાસ વર્ષ સુધી અમે આમાં છીએ. કાંઈ એને પોતાને જ્ઞાની પણ છે, જ્ઞાન વર્તે છે, જ્ઞાન થયું છે, હું જાણું છું એવું હોય એના કરતાં વધારે કલ્પના કરવી પોતાની યોગ્યતાની. પોતાની યોગ્યતા હોય તેના કરતાં વધારે પોતાને પરિણમન થઈ ગયું છે એવી કલ્પના થવી એને અતિ પરિણામી કહે છે. એ આ શાસ્ત્ર વાંચ્યા પછી એ આદિ એ વગેરે 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 અનેક પ્રકારના જે દોષ ઉત્પન્ન થાય છે એ દોષરૂપ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. આત્મહિતમાં અગ્રેસર થવાને બદલે આત્મહિતમાં નુકસાન થાય, અહિત થાય એવું કારણ બને છે. અથવા જે ભૂમિકામાંથી ઉપર જવું જોઈએ તેવી ઉર્ધ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી, ત્યાં ને ત્યાં પીડ્યો રહે, વાંચ્યા કરે, સાંભળ્યા કરે, ત્યાં ને ત્યાં પીડ્યો રહે. કોઈ સ્વચ્છંદી ન થાય ને પાછો ન જાય તો ત્યાં ને ત્યાં પીડ્યો રહે, ઉર્ધ ભૂમિકામાં ન આવે, કેમ કે યથાર્થ રીતે એ જ્ઞાનને ગ્રહણ કરતો નથી. એ જ્ઞાન માર્ગના સંભવિત કારણો છે આદિની અંદર. પછી આ કોઈ વ્યવહારાભાસી થાય છે, કોઈ ઉભ્યાભાસી થાય છે, એના ભેદ પ્રભેદ પણ ભિન્ન ભિન્ન જીવોમાં ભિન્ન ભિન્ન પ્રકારના છે એ બધા લઈએ. સંપ્રદાય બુદ્ધિ થાય, બીજું થાય, ત્રીજું થાય, ઘણું અનેક પ્રકારના જ્ઞાન માર્ગ દોષ છે. પછી ક્રિયા માર્ગ લીધો છે. ક્રિયા માર્ગે પહેલું અસદ અભિમાન આવે છે. અસદ એટલે પોતાના સ્વરૂપમાં અસત નથી, સત એટલે હોવું ને અસત એટલે ન હોવું. મન વચન અને કાયાના પુષ્કળો જીવના સ્વરૂપમાં નથી, એ જીવનું સ્વરૂપ નથી, છતાં એની ક્રિયાને જીવ પોતાની ક્રિયા માને છે. ઉપવાસ કર્યો અને શરીરમાં આહાર ન આવ્યો તો એ શરીરને ને આહારને નહીં આવવાની ક્રિયા બંનેને આત્માની ક્રિયા માને છે. અથવા બાહ્ય સંયમ આદિ પાળે, વ્રત આદિ પાળે, એને પણ એ આત્માની ક્રિયા માને છે. અસત અભિમાન, અસતનું અભિમાન, મેં આટલું પાડ્યું, અસતનું અભિમાન, મેં આટલું પાડ્યું, અત્યાર સુધીમાં 1000 ઉપવાસ પૂરા કર્યા છે એમ કહેશો. અને આટલી વગર વખત તો જાત્રાઓ કરી છે, ધર્મદાસજી ખુલ્લક લખ્યું છે કે 1000 મેં ઉપવાસ કર્યા હતા અને 100 વાર મેં સમય શિખરની યાત્રા કરી હતી. અને મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. લખેલ પાછું જ્ઞાન થયા પછી લખેલ એવી વાત કે મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. પછી દાન બી એને દાનની ક્રિયાનું અભિમાન ચડે, જે કાંઈ ક્રિયા કરે એનું અભિમાન તો ચડે. મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. એટલે એમના ગુરુએ કહ્યું કે તું આંધળો થઈ ગયો છો. કેવો થયો છો? અભિમાનથી તું આંધળો થઈ ગયો છો. તારા સિદ્ધ પરમાત્માના તું દર્શન કરતો નથી. એમાંથી વળી ગાદી ગયા પાત્રતાથી. તે પછી શું થયું? કઈ હાથમાં આવ્યું નહીં. એટલી બધી ક્રિયાકાન ક્ષુલ્લક દશા તો લઈ લીધી, પાંચમા ગુણ સ્થાનની ઉત્કૃષ્ટ દશા ક્ષુલ્લક અને ઈલ્લક બે ઉત્કૃષ્ટ પાંચમું ગુણ સ્થાન કહેવાય. એની નીચે મધ્યમ, એની નીચે જગન્ય. ઉત્કૃષ્ટ દશાનું અભિમાન આવે કે હું તો હવે પાંચમા ગુણ સ્થાન વાળો, હવે તો હું સાધુ થવાને લાયક થયો. હજી તો ચોથું ગુણ સ્થાન હોય ને કા પહેલું હોય, ચોથું ન હોય તો પહેલું હોય, પણ એને માની લઈએ તો ભૂલ થાય. ચોથા વાળા તો ભૂલ કરે નહીં, પણ પહેલું હોય ને કાંઈ ગ્રહિત હોય, ચોથું શું ગ્રહિત હોય, કાં પહેલું હોય ને પહેલામાં પણ પાછું ગ્રહિત હોય એને ખબર ન હોય કે આ ગ્રહિત છે. અગ્રહિત એમથી છૂટીને ગ્રહિતમાં આવ્યો છું. કેમ કે જે ગુણ સ્થાન નથી એ માને એટલે ગ્રહિત થઈ જાય. પાંચમું નથી ને પાંચમું માને એટલે ગ્રહિત થઈ જાય. બાહ્ય ત્યાગથી માની લઈએ તો ગ્રહિત થાય. એવું અસત અભિમાન, વ્યવહાર આગ્રહ, જે પ્રકારનો બાહ્ય વ્યવહાર છે એનો આગ્રહ એને થાય. સામાન્ય રીતે જે ક્રિયા પોતે કરતો હોય, પાળતો હોય, એવી ક્રિયા બીજાએ પણ કરવી જોઈએ ને પાળવી જોઈએ એવો એને એક આગ્રહ થાય છે. આમ તો થવું જ જોઈએ, આમાં આટલું ન હાલે, આટલો ફેરફાર ન થવો જોઈએ. હાથમાં કઈ માલ ન હોય, પણ એને એક નાના દોષ ને એટલો મોટો વજન આપીને કરી દે કે એમાં એનો આગ્રહ છે. એ આગ્રહ જે વ્યવહારનો આગ્રહ છે એને નિશ્ચય સ્વરૂપ પ્રત્યે વળવા નહીં દે, નિશ્ચય સ્વરૂપ સમજવા નહીં દે. નિશ્ચય સ્વરૂપ સમજવામાં આવશે તો એના ઉપર વજન નહીં આવે. જેને વ્યવહાર ઉપર આગ્રહ છે એને નિશ્ચય ઉપર વજન આવી શકે નહીં. એને વ્યવહાર ઉપરનું વજન છે, એને નિશ્ચયનું વજન આવે. વ્યવહારનું વજન તો ઉપાડી લેવાનું છે, એના બદલે એનો આગ્રહ સેવાઈ જાય. ક્રિયા માર્ગ બરાબર છે. તે એક માણસ રોજ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, એ બધી ક્રિયા કરે ને, ઉપવાસ કરે કે એકાસના કરે કે આંબીલ કરે કે અનેક પ્રકારની ક્રિયા કરે, પછી એ ક્રિયાની અંદર જરાય આગુ પાછું ન થવું જોઈએ. બરાબર થવું જોઈએ જે પ્રમાણે એને નક્કી કર્યું હોય, એમાં જરાક આગુ પાછું થાય એટલે એના પરિણામમાં ગડબડ મોટી થાય, આકુરતા થઈ જાય. કેમ કે ઉપવાસ કર્યા પછી ગુસ્સો કરે છે ને ઘણા, દુઃખ તો ભૂખ નું હોય છે. દીવાની દાજ નાખે કોડિયા ઉપર અને પછી ક્યાંક વાંકવું પડે એટલે પરિણામ એકદમ તીવ્ર કસાય વાળા થઈ જાય. નિશ્ચય છે કે પરિણામ સુધારવા એ નિશ્ચય છે, પણ એનું લક્ષ્ય નિશ્ચય ઉપર નથી. એનું લક્ષ્ય પેલા આગ્રહ ઉપર છે, વ્યવહારના ક્રિયાના, કે એમાં ક્યાંક આગું પાછું થઈ ગયું તો ખલાસ ગડબડ થઈ જાય મોટી. પરિણામ બગાડવાનું નહોતા ને, એ તો એને ખબર જ નથી. એટલે જેનો વ્યવહારનો વિષયમાં મુખ્યપણે મન વચન કાયા અને પરદ્રવ્યનો વિષય છે, નિશ્ચયમાં સ્વદ્રવ્યનો વિષય છે. આગ્રહ એટલે વજન જાય ત્યારે એને સ્વદ્રવ્ય ઉપર લક્ષ્ય ન જાય, સ્વદ્રવ્ય ઉપર વજન ન જાય, એને લક્ષ્ય ક્રિયાનું ક્રિયા કરે. આમાં કઈ ફેરફાર ન થવું જોઈએ. એવી ચિકાસ્તી ક્રિયા કરે ને આ દિગંબર લોકોમાં છોડા.
એ પરિણામ બગડ્યા એને ખબર ન પડે. એવા રાગમાં મારા પરિણામ ચીકણા થઈને બગડી ગયા એને ખબર ન પડે. નો ક્રિયા તો પરિણામ સુધારવા માટે હતી ને, તેમ ક્રિયા કરતા કરતા બગાડ્યા, એનું શું કરીશ? તને ક્રિયા ઓછી વધતી થાય એનો દોષ નહીં લાગે, તારા પરિણામ થાય એનો દોષ લાગશે. તો પરિણામની અંદર અશાંતિ ન થાય ને શાંતિ રહે, એ તો મુખ્ય વાત હોવી જોઈએ. એના ઉપર તો લક્ષ્ય જ ન રહે. જેને આવું લક્ષ્ય રહે પદાર્થની પરિણામ ઉપર, એને સ્વપદાર્થનું લક્ષ્ય રહે જ નહીં. આ એક બહુ સ્વાભાવિક પરિસ્થિતિ ઊભી થઈ જાય છે સહેજે સહેજ. હા, એટલે શું છે કે પોતાના પરિણામ જે છે એને સુધારતા ગુણસ્થાન અનુસાર, ભૂમિકા અનુસાર જે યોગ્ય વ્યવહારના પરિણામ થાય, સહેજે યોગ્ય પણે થાય. અરે ચર્ચામાં એક વિષય આવ્યો હતો ને કે જ્ઞાનીનું સમ્યક જ્ઞાન રાગાદી કષાયને લગામમાં રાખે છે, કંટ્રોલમાં રાખે છે, નિયમન કરે છે એના ઉપર. આપણે કીધી છે, નોંધ કરી છે, નિયમન કરે છે. શું નિયમન કરે છે? એટલે કંટ્રોલ કરે છે. એ સમ્યક જ્ઞાન પોતે જ રાગને મર્યાદિત કરી નાખે છે, કોઈની ભૂમિકાની બહાર જવા નથી દેતું. કેમ કે જાગ્રત છે ને, અવલોકન છે એનું, એટલે સીધું રોકાઈ જાય, તો આગળ વધતું જ અટકી જાય. તો એનો એ વ્યવહાર થયો, નિશ્ચયપૂર્વકનો એ વ્યવહાર થયો કે રાગ આગળ વધ્યો નહીં તો રાગની ક્રિયા આગળ વધવાનો સવાલ થતો નથી. એનું નામ વ્યવહાર છે. પણ એમ નિશ્ચયની ખબર ન હોય ને, વ્યવહાર બરાબર પાડું છું, એ વાત કોઈ દિવસ બનતું નથી. ગુરુદેવ એક બહુ સરસ સિદ્ધાંત આ વિષયમાં કહેતા હતા કે વ્યવહારનો જન્મ ક્યારે થાય છે, કે પ્રથમ નિર્વિકલ્પ દશામાં નિશ્ચય સ્વરૂપને જ્યારે અનુભવમાં પ્રાપ્તિ થાય છે ત્યારે વ્યવહારનો જન્મ થાય છે. ત્યાં સુધી વ્યવહાર નહીં જન્મ થતો નથી. નિશ્ચય અને વ્યવહાર સાથે જ રહે છે. એમાં એમ માને કે હું એકલો વ્યવહાર પાળું છું એ ખોટો છે, ને હું એકલો નિશ્ચય આદરું છું એ પણ ખોટો છે. એમાંથી એક સાચા નથી. બંને સાથે જ હોય. મોક્ષ માર્ગમાં તો બંને સાથે, જ્યારે નિશ્ચય જન્મે ત્યારે જ વ્યવહાર જન્મે, પણ નિશ્ચયપૂર્વક, વ્યવહારપૂર્વક નહીં. આ પાછો સિદ્ધાંત ઉલટી જાય છે. વ્યવહારપૂર્વક નિશ્ચય જન્મતો નથી, પણ નિશ્ચયપૂર્વક વ્યવહારનો જન્મ થાય છે. વાત એકની એક નથી, ઉલટી સુલટી થઈ જાય છે. વ્યવહારને ગૌણ કરવો, વ્યવહારનો નાશ તો થઈ શકશે નહીં મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગમાં રાગમાં ઊભો છે ને, પૂર્ણો વિતરાગ નથી થયો ત્યાં સુધી વ્યવહારનો નાશ તો થઈ નહીં શકે, પણ એને ગૌણ રાખવો. કેમ કે છદ્મસ્થની ભૂમિકામાં એકને જ મુખ્ય કરી શકાય છે, કાં તો નિશ્ચયને અને કાં વ્યવહારને. જે વ્યવહારને મુખ્ય કરે છે એ નિશ્ચયને ખોવે છે, અને જે નિશ્ચયને મુખ્ય કરે છે તે યથાર્થપણે વ્યવહારને પાળે છે. આમ થાય છે. આ વ્યવસ્થા છે મોક્ષ માર્ગની. મોક્ષ માર્ગની આ વ્યવસ્થા છે ખરેખર. તો રાગરીઓ એ રાગ જ એનો વ્યવહાર છે. શુભ રાગ એને આવ્યા વગર એ જ એનો વ્યવહાર છે. એટલે એ જાણે છે, તે કાળે જાણે લો પ્રયોજનવાન છે. બારમી ગાથા લીધી સમયસારને, કે સાધક જીવને જે જે કાળે જે જે પ્રકારનો શુભરાગરૂપ વ્યવહાર આવે તે કાળે તેણે જાણે લો પ્રયોજનવાન છે અને તે ન્યાય સંપન્ન છે. એવું જાણવું તે ન્યાય સંપન્ન છે એમ કહે છે. એમ વ્યવહારે કહેવાય છે. એમ પણ વ્યવહારે કહેવાય છે. નિશ્ચય વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ નથી, પણ બંને વચ્ચેનો એવો વ્યવહાર જોડવામાં આવે છે. કેમ કે નિશ્ચય ને સાધન કહીને વ્યવહાર સાધ્ય નથી કહેવાતો, માટે પાછો એવો વ્યવહાર ન કરાય કે નિશ્ચય સાધન અને વ્યવહાર સાધ્ય, એવો વ્યવહાર ન લાગુ પડે. પણ વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવો વ્યવહાર લાગુ પડે ખરો. પણ એ વ્યવહાર એ વ્યવહાર છે, વ્યવહાર હેતુભૂત વ્યવહાર કહેવાય છે, નિશ્ચય હેતુભૂત વ્યવહાર નથી. એના બધા ભંગભેદ સમજવા. બેલેન્સ એવું છે કે જ્યારે મોક્ષ માર્ગમાં આવે તો સહજપણે એવું સંતુલન રહે, બેલેન્સ રહે, અને જો માર્ગ હાથમાં ન આવે તો કાનીકોર વધારે ઢળે ને કાનીકોર ઢળે, એટલે એને મુશ્કેલ છે. એના ઉપર તો આનંદ ગંજીએ લખ્યું કે ધાર તરવાર ની ડોહલી સોહલી ડોહલી ચૌદમાં જીનતણી ચરણ છે, એટલા માટે લખ્યું છે. એ વ્યવહારનો આગ્રહ ન રાખવો, જેણે ક્રિયા કરતા હોય તેને, જે ક્રિયા કરતા હોય તેને વ્યવહારનો આગ્રહ રાખવો. આ સીધી વાત છે, સિદ્ધિ મોહ. હવે એ જે પરિણામ છે ક્રિયાના, એને લઈને એના ફળમાં જે પુણ્ય બંધાય છે અને એ ફળ પુણ્યની અંદર કોઈને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. અને એવી બધી વાતો શાસ્ત્રમાં પણ આવે અને લોકવાયકામાં પણ આવે કે ભાઈ આટલું તપ કર્યું હતું ને એમાં લબ્ધિ પ્રગટી ગઈ, એને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, એવો મોહ ઉત્પન્ન થાય. અજ્ઞાન દશામાં ક્રિયાકાંડ કરનારને સિદ્ધિ મોહનો લોભ ઉત્પન્ન થઈ જાય છે. અને પૂજા સત્કાર આદિ યોગ બીજા એને તપસ્વી તરીકે માન આપે, સાતા પૂછવા આવે, ભાઈ તમે આજે પાંચમો ઉપવાસ છે, છે તો સાતા ને, એમાં ન આવ્યો એના ઉપર ધ્યાન જાય. પાછું આપણે સાતા પૂછવા આવ્યો અપેક્ષા રાખીને બે, અને કાં પર ઘોડો કાઢવાનો કાં તપસ્વી તરીકે છાપામાં હવે ફોટા આવે છે. આ બધા પ્રકારની અંદર જીવ આવે છે. જો કે પૂજા સત્કાર આદિ યોગનો દોષ તો જ્ઞાન માર્ગમાં પણ આવે છે, પોતાનું જાણપણું વિશેષ થાય. પહેલાં જે જિજ્ઞાસાથી પોતે પ્રશ્નો પૂછતો હતો એવા પ્રશ્નો બીજા જિજ્ઞાસુ જીવ એને પૂછવા માંડે જ્યારે, ત્યારે એને એમ લાગે કે હવે કાંઈક મારું સ્થાન બીજું છે, હવે હું પ્રશ્ન કરનારના સ્થાને નથી પણ હું જવાબ દેનારના સ્થાને, ઉત્તર આપનારના સ્થાને છું, માટે મારું માન જળવાવું જોઈએ. હું જ્યાં જાઉં ત્યાં મારું માન જળવાવું જોઈએ, મારું માન ન જળવાય તો હું જાઉં. તો એ પ્રકારે પૂજા સત્કારનો પણ મોહ થાય છે, અથવા બીજા પૂજા બહુમાન કરે એને તો એનો મોહ એને લાગુ પડી જાય છે કે ક્યાં ક્યાં મારું મને મને મારું માન સચવાય છે, ક્યાં મારું માન સચવાતું નથી. એ તો બંને જગ્યાએ લાગુ પડે છે કે જ્યાં કંઈક વિશેષતા થાય એટલે નીચેવાળા માન આપવા માંડે અને પોતાને માન ચડી જાય એની એને ખબર પડે નહીં. એવો પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા, નિષ્ઠા એટલે શ્રદ્ધા, શરીરની ક્રિયામાં આત્માની શ્રદ્ધાથી જે આ મેં કર્યું, આ ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી, એ અસત અભિમાનમાં એ ચારિત્રનો દોષ છે અને આત્મનિષ્ઠા એ શ્રદ્ધાનો દોષ છે, બંને દોષ લાગુ પડે. એવા દોષોનો એ આદિ એટલે વગેરે વગેરે અનેક પ્રકારના દોષોનો સંભાવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતા, કોઈક મહાત્માને બાદ કરતા, કોઈ મહાપુરુષ તીર્થંકર જેવા મહાપુરુષને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તેજ કારણથી આશ્રય કર્યો છે. આપણે વિનમ્ર થઈને દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની ભક્તિમાં રહો અને એના માર્ગદર્શન નીચે આગળ ચાલો. આપણે આપણે અજાણ્યા છીએ, સ્વતંત્રપણે હાલવા જાશું, એક નહીં બીજા રસ્તે હાલ્યા જાશું, વળી પાછા વળવું અને માર્ગે ચડવું, એટલી વધારે ઉપાધિ અથવા મુશ્કેલી ઊભી થઈ જશે. એટલે કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. ભક્તિ માર્ગનો આશ્રય કર્યો એટલે સત્પુરુષના, જ્ઞાનીઓના, શ્રી ગુરુના આશ્રય મારી આ છે કે આપ કયો એ પ્રમાણે અમારે આગળ ચાલવાનું છે, અમારી ઈચ્છા એ આ ચાલવાનું નથી. અને આજ્ઞા આશ્રિતપણું, એવું આજ્ઞા આશ્રિતપણું. ભક્તિ માર્ગમાં શું મુખ્ય વાત છે? પદ ગાવા એ નથી ભક્તિ, આજ્ઞા આશ્રિતપણું. આજ્ઞામાં રહેવા માંગીએ છીએ કે નહીં, એનું નામ ભક્તિ છે. પદ ગાઈને આજ્ઞા મારીએ નહીં, એ ભક્તિ નથી, એવું ભક્તિ છે. આજ્ઞા એટલે એ કહે એમની સૂચના હોય જ્ઞાનીની, શ્રી ગુરુની, એ પ્રમાણે પોતાએ વર્તવું, પોતાના વિચારો પ્રમાણે ન વર્તવું, પોતાના માન્યતા પ્રમાણે ન વર્તવું, પોતાના અભિપ્રાય પ્રમાણે ન વર્તવું, જ્ઞાનીની આજ્ઞા એ વર્તવું, જ્ઞાનીના વિકલ્પ અનુસાર વર્તવું. એમ આજ્ઞા આશ્રિતપણું અથવા એનો બીજો અર્થ છે પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું, શિરસા વંદ્ય દીઠું છે. આટલી ભક્તિ આવી ગઈ નાની પુરુષને વિશે અત્યંત 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 ભક્તિ આવવી જોઈએ. એના પ્રત્યે ઊણી ભક્તિ પણ માન્ય નથી કરતા શ્રીમદજી, તો ઊણી ભક્તિ પણ માન્ય નથી કરતા. ભક્તિ ન હોય એનો તો કોઈ મુમુક્ષુ તરીકેનો પણ ક્લાસ નથી. આમ છે એમનો પરમ પુરુષ સદગુરુને વિશે, સદગુરુ એટલું ન લખ્યું, પરમ પુરુષ છે એના માટે તો એ પરમ પુરુષ છે, મુમુક્ષુને માટે એ પરમ પુરુષ છે. જેવા તીર્થંકર દેવ છે એવા પરમ પુરુષ છે. તેને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું, કાંઈ પોતાનો મત નહીં, જે કહે તે કબૂલ, દિવસે રાત કે તો કબૂલ, એમ વાત છે. ધોળે દિવસે ભર બપોરે એમ કહે કે આ માથે છે એ સુરત આધીનપણું, એમને આધીન થવું, શિરસાવિંદ માથે ચડાવી, એ વાત જેણે માથે ચડાવી છે, એવું જેણે નક્કી કર્યું છે, એવું જેણે પોતાનું આત્મહિત એમાં દીઠું છે, જેણે એમાં આત્મહિત જોયું છે, અને જે તેમ જ વર્ત્યા છે, એમ જ જેને વર્તવાનું રાખ્યું છે, તે જીવને વાંધો નહીં આવે એમ કે છે. એ જ્ઞાન માર્ગે સાચી રીતે ચડશે, એ ક્રિયા માર્ગે પણ સાચી રીતે ચડશે, એમ કહેવું છે. આજ્ઞામાંથી ચડવાનું છે તો પછી તો સ્વચ્છંદ છે અને મહાદોષ છે. પછી બધા પ્રકારના દોષ ની પરંપરા સર્જાઈ જશે, વાર નહીં લાગે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, એટલે જ્ઞાનીનો યોગ મળવો જોઈએ. આટલું તો અભિપ્રાયમાં હોય છતાં જ્ઞાનીનો યોગ ન મળે એમ કહે છે. જ્ઞાનીનો યોગ ન મળે તો પાછો એને જે કાંઈ આત્મહિત માટે સૂચનાઓ મળવી જોઈએ એવો યોગ એને બેસતો નથી. પણ અભિપ્રાય તો પહેલેથી આ જ હોવો જોઈએ. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ, મનુષ્ય આયુનો એક એક સમય ચિંતામણી રત્ન કરતા અધિક મૂલ્યવાન છે, એવો જે આ મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃત્તિનો હેતુ થાય. પરિભ્રમણ ઘટાડવા માટે જે મનુષ્ય આયુનો સદુપયોગ થવો જોઈએ એ જ મનુષ્ય દેહ અધોગતિમાં જવા માટેનો કારણ થઈ પડે, કેમ કે એણે સન્માર્ગે ચાલવાની દરકાર કરી નહીં અને સ્વચ્છંદે જીવ ચાલ્યો, એ પરિભ્રમણ વધારી દેશે. એ પ્રકારે કેશવલાલભાઈને બહુ સારો પત્ર લખ્યો છે. લીંબડીના ભાઈ છે કોઈ, પણ બહુ સારો પત્ર આવ્યો છે. માર્ગદર્શનની દ્રષ્ટિએ ઘણી સારી વાત કરી છે. 693 થયો, 694 પત્ર સૌભાગ્યભાઈ ઉપરનો જરા વિસ્તારથી પત્ર છે. અને મુખ્યપણે એમને જે પ્રશ્નો પૂછ્યા હતા કેવળ જ્ઞાન સંબંધી એની ચર્ચા કરી છે. આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચાશે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક એટલે કાગળ લખ્યો છે સુભાગભાઈનો અને લહેરાભાઈનો, એ ત્રણેય ભાઈઓ વચ્ચે ચર્ચા થતી હશે. એમાં ડુંગરભાઈ જરા ક્ષોભસમવાળા હતા, એમનો અભિપ્રાય એમને જણાવ્યો છે કે અમારે ચર્ચા થઈ ને એમનું આમ કહેવું છે, એટલે એમનો અભિપ્રાય એમને દર્શાવ્યો. શ્રી ડુંગરના અભિપ્રાય પૂર્વક શ્રી સૌભાગે લખ્યું કે એટલે લખનાર સૌભાગભાઈ છે કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જિનાગમને વેદાંત આદિ દર્શનમાં વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી મોક્ષને ના પાડી છે તથા હા પાડી છે, હા કહી છે હોવાનો સંભવ છે. અહીંયા જે પ્રશ્ન આવી ગયો ને, પત્ર જે 691 છે એમાં એ વાત ચાલી છે કે વેદાંત એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય જિનાગમ ના પાડે છે. તો જિનાગમમાં ના પાડે છે અનુક્રમે, અને વેદાંતમાં હા પાડી છે એટલે પહેલાં ના લીધી, પ્રશ્નમાં એવી રીતે વાત હતી. તો ડુંગરભાઈ એવો અભિપ્રાય આપ્યો કે એમાં નિશ્ચય અને વ્યવહારની અપેક્ષા થી એ વાત છે એવો સંભવ દેખાય છે. એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, કે બહુ ઊંડા ઉતરતા એ વાત ઠીક લાગે છે. ગુરુભાઈ કેટલા ઊંડા ઉતરાશે પછીની વાત છે, પણ ઊંડા ઉતરતા એ વાત કાંઈક ઠીક લાગે છે. અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાન કાળમાં સંઘયણ આદિ હીન થવાના કારણથી કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો છે. અત્યારે કેવળ જ્ઞાન થાય એવા શરીરના સંઘયણ દેખાતા નથી, તે પણ અપેક્ષિત છે. શું કેમ કે તેમાં જે શ્રેણી માંડે છે એની અંદર જે સંઘયણ હોવું જોઈએ એ સંઘયણ ન હોય તો પણ એ પ્રકારે શ્રેણી માનવામાં પરિણામ કામ કરતા નથી, એ નિમિત્ત નૈમિત સંબંધે વાત છે. એટલે તો આ યોગની પ્રક્રિયા છે ને, એ જૈન દર્શનમાં છે, એનું કારણ એ છે. જ્ઞાનારણની અંદર શુભચંદ્રાચાર્યદેવે જે યોગની વાત લખે છે એમાં એ વાત છે કે શરીરના પરિણામ અને આત્માના પરિણામ વચ્ચે કયા તબક્કે કયા કઈ પરિસ્થિતિમાં કેવી રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં સ્થિરતા અને અસ્થિરતા ઊભી થાય, શું એ વિશે ચાલ્યો છે, એ દ્રષ્ટિકોણ છે. એનો અર્થ એ નથી કે સંઘર્ષ લાવી શકાય છે, એવો એનો અર્થ નથી. કોઈ પૂર્વનો પ્રકાર જ એવો હોય છે પરિણામોનો કે જેને લઈને સંઘર્ષનો ફળ સ્વરૂપે યોગ હોય છે, એટલી વાત છે. આ નથી આવતા ઉલટા પરિણામની અંદર પણ સંઘર્ષ હોય છે ને, પત્ની નરકે જાય છે કે નહીં એ સંઘર્ષ વાળા હોય છે. એનો અર્થ શું તમે કરો? અર્થ એ કરવો જોઈએ કે તીવ્ર પરિણામ કે સારા પરિણામની અસર અને મન વચન કાયાના યોગના પુદગળો એને નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. જેમ કે કોઈ માણસ થોડી ઉપાધિ કરે અને માંદો પડી જાય, કોઈ માણસ ઘણી ઉપાધિ કરે ને એને કાંઈ ન થાય. તો એના મન વચન કાંઈ એના પૂતગળોમાં ફેર છે. શું આ તો તારતમ્ય ભેદે લઈએ તો એ અહીંયા દેખાય. તો ભાઈ આટલી આ ચિંતા કરશે ને તો એ તો ડાયાબિટીસમાં જ બીઓ જાય છે. ત્યારે ઓલો કઈ છે ત્રણ ગણી દસ ગણી ચિંતા કરે છે ને કાંઈ થતું નથી. શું એની કેપેસિટી છે? જીવના પરિણામ, જીવની પરિણામની યોગ્યતા અને શરીરના પૂતગળોની યોગ્યતા એકબીજાને એકબીજા ઉપર અસર આવવાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એ વાત પણ કોઈ અપેક્ષિત વાત છે. વર્તમાન કાળમાં સંગ્રહણ આદિ હીન થવાના કારણથી પણ કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો છે કે અત્યારે કોઈને સંગ્રહણ હોતું નથી, ક્યાંથી કેવળ જ્ઞાન થવાનું? તો કે તે પણ અપેક્ષિત છે. એ વાત મર્યાદિત રીતે ઠીક છે. શું તેમાં બીજી પણ ઘણી બીજી મર્યાદા પણ સમજવી જોઈએ. એટલું જોવું છે. ના, આમાં એમણે ઓલા બેના અભિપ્રાય બતાવ્યા છે. ડુંગરને પરમાર્થ ભાઈ તો વાસ્તવ તો લખ્યો, તમને ને લહેરાભાઈ ને પણ કઈ લખવા જેવું લાગે તો છૂટ આપી છે. તમે ત્રણે જ્યાં નથી, ડુંગરભાઈ ને ખાસ લખજો, તમે પણ લખી શકો છો. વિચાર આવે તો કે આમાં પરમાર્થ શું છે. આગળ ઉપર વિશેષાર્થ લક્ષ્યગત થવા માટે ગયા પત્રને એટલે ના પ્રશ્નને એટલે 691 વાળા કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ. ત્યાં જે અમે જે પ્રશ્ન મૂક્યો છે એ પ્રશ્નને વધારે સ્પષ્ટ કરીએ છીએ અહીંયા. કેમ કે એમને જે પૂછવું છે એ હજી ઉત્તર દેનારને ધ્યાનમાં આવ્યું નથી એમ વાત છે એમાં. એટલે પોતે પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે. અમારો પ્રશ્ન તો આ છે કે જેવો કેવળ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં જીનાગમથી વર્તમાન જૈન સમૂહને વિશે ચાલે છે, એટલે આ સંપ્રદાયોમાં જે જૈન સમૂહના સંપ્રદાયો છે એમાં કેવળ જ્ઞાનનો રૂઢિ અર્થ જે ચાલે છે તેવો જ તેનો અર્થ તમને યથાર્થ પાસે છે કે આ સિવાય કંઈ બીજો અર્થ તમને યથાર્થ પાસે છે એમ કહે છે? શું એટલે હવે ઓલામાં નિશ્ચય વ્યવહાર ઉતરશે કે વેદાંતની અંદર જે કેવળ જ્ઞાન છે એમાં કેવળ સ્વરૂપ સ્થિતિ લીધી છે, બ્રહ્મમય સ્થિતિ થઈ જાય, કેવળ બ્રહ્મમય સ્થિતિ થઈ જાય એવા જ્ઞાનને કેવળ જ્ઞાન લીધું છે. એમાં લોકાલોક પ્રકાશક પણ ત્યાં નથી. અને જૈન દર્શનમાં એ વાત હોવા છતાં અત્યારે એટલી તિરોભૂત થઈ ગઈ છે કે લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન, એટલું જ કેવળ જ્ઞાન જે છે. તો ઓલો નિશ્ચય છે ને ઓલો વ્યવહાર છે. શું તો કે વ્યવહારે ના પાડી છે, નિશ્ચય હા પાડી છે. ઠીક છે, ઊંડા ઉતરતા એ વાત કાંઈક ઠીક લાગે છે. શું વિશેષપણે વિચારતા એ વાત વિશેષ વિચારથી ઠીક લાગે છે. એટલા માટે વિશેષ વિચાર લીધો છે કે જૈનમાં પણ એ વાત છે પણ એ વિશેષ વિચારની છે. એમનું વજન પણ એ જ છે કે કેવળ જ્ઞાનમાં લોકાલોકની વાત મુખ્ય નહીં કરવી. અત્યારે જે લોકાલોક પ્રકાશક પણ કેવળ જ્ઞાનની એ વાત જે મુખ્ય થઈ ગઈ છે એ વાતને મુખ્ય નહીં કરવી. લોકાલોકને જાણવામાં કોઈ પરમાર્થિક સિદ્ધિ નથી પણ આત્મામાં લીન થવામાં પારમાર્થિક સિદ્ધિ છે. એટલે એ પડખા ઉપર એમનું વજન છે, લોકાલોક ઉપર એમનું વજન નથી. એટલે એમણે કેવળ જ્ઞાનની પરિભાષા આત્મસિદ્ધિ હવે પછી જે લખશે એમાં એ વિષય લીધો છે. કે કેવળ જ્ઞાન કોને કહીએ કે કેવળ આત્મ સ્વરૂપનું જેને જ્ઞાન હોય છે તેને ઓલી વાત ના લીધી લોકાલોક. એટલે હવે પ્રશ્ન તો વધારે સમજાશે કે જેવો કેવળ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં જીનાગમથી વર્તમાન જૈન સમૂહને વિશે ચાલે છે તેવો અર્થ તમને યથાર્થ ભાષે છે કે કઈ બીજો અર્થ પણ ભાષે છે? એટલે સ્વરૂપ લીનતાનો અર્થ પણ ભાષે છે. એક બીજો પ્રશ્ન, સર્વદેશ કાળાદિનું જ્ઞાન કેવળ જ્ઞાનીને હોય એમ જિનાગમ નો હાલ રૂઢિ અર્થ છે, આ રૂઢિ અર્થ છે, એમાં હિંમતતા નથી બધા કઈ એવી નિર્મળતા હોય લોકાલોકને ઉપયોગ લંબાવીને, એવો રૂઢિ અર્થ છે. બીજા દર્શનમાં એવો મુખ્ય અર્થ નથી, વેદાંતમાં એવી વાત મુખ્યપણે લીધી નથી. અને જિનાગમથી તેવો મુખ્ય અર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળ જ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ, એટલો જ માત્ર મર્યાદિત અર્થ કરવામાં આવે તો એમાં ઘણો વિરોધ આવે. કેવી રીતે વિરોધ આવે એ જરા વિશેષ વિચારવાનો વિષય છે.